वो भाव वेदना का दृष्टा हुआ चेतन। ज्ञाता दृष्टा क्यों सेवा स्वभाव भाव ने अनंत काल की स्वीकार तो लगी मैंने हिंदू माने थे जेवी स्वरूप से ज्ञाता दृष्टा पोता नहीं बदले पोता ना आत्मा ने पोते अज्ञान की हूँ करता छूँ तो अनंत काल की माने थे કરતા નો વિષય બે પ્રકાર નો છે બે પ્રકાર માં એની કરતા બુદ્ધિ છે એક તો હું આત્મા કરતા છું ને જગતના જળ ને ચેતન બીજા પદાર્થો છે એને હું બદલાવી શકું છું પરણમાવી શકું છું આઘા પાછા કરી શકું છું મારી હોશિયારીથી બીજા પદાર્થોને ઠીક રૂપે કરી શકું છું ઘડી શકું છું પીવી શકું છું સોનાના દાગીને વેપારી હોય તો તાકાને સરખું પાતર મારીને સરખું બરાબર કાપી શકું છું ઘરાગને સમજાવી શકું છું ઇત્યાદિ અનેક પ્રકારના પર પદાર્થો જળ અને બીજા ચેતન એને હું સુખી કરી શકું છું દુઃખી કરી શકું છું જીવાડી શકું છું મારી શકું છું હું સગવડતા આપી શકું છું બીજાને એમ અનંત કાળથી જળ અને ચેતન જે પર પદાર્થ સ્વયં પરિણમતા છે સ્વયં પરિણમી રહ્યા છે પોતાના ભાવથી એને બદલે આ આત્મા અનાદિ કાળથી એનો જ્ઞાતા દ્રષ્ટા છું એ ભાવને ભૂલીને હું એ જળ ને ચેતન નો કરતા છું એમ માને છે કે તેનું અજ્ઞાન છે તે પાપ છે અને એ પાપના ભાવથી તે આત્મા અનંત કાળથી ચાર ગતિમાં એ દુઃખને ભોગવે છે એ પરપદાર્થમાં કરતા બધીની વાત કરી સુખી વિસ્તાર ઘણો છે બીજી વાત કે પોતાનો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા હોવા છતાં પણ જ્ઞાન જ માત્ર આત્માની સ્વભાવભૂત ક્રિયા હોવા છતાં પણ એ જ્ઞાન ન કરતા જ્ઞાનના સ્થાને એ પુણ્યને પાપને રચી રહ્યો છે કરી રહ્યો છે અને એનાથી આત્મા સ્વભાવે જ્ઞાતા હોવા છતાં પોતાના અજ્ઞાનથી પુણ્ય પાપને રચે છે કરે છે અને આત્મા અનંતકાળથી કરતા બુદ્ધિથી દુઃખી થાય છે કરતાપણાનું જે શલ્ય છે એ શલ્યને મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યાચાર્ય કહેવામાં આવે છે એ આચાર્ય મહારાજ અહીંયા કરતા કર્મધિકારમાં આત્મા અકર્તા છે એમ બતાવે છે જેને બતાવે છે કે જે કરતા બુદ્ધિમાં ભૂલીનો સંસાર બનાવે છે રચે છે કે પરનો કરતા અને પુણપાપનો કરતા એમ કરતાપણાના બે વિભાગ કરીને આચાર્ય મહારાજ સમજાવે છે કે આત્મા પરને કરતા નથી અને પુણપાપના પરિણામનો પણ કરતા નથી ત્યારે શેનો કરતા છે કે પોતાના જ્ઞાનનો કરતા છે જે જ્ઞાન પોતાના આત્માને જાણે એ જ્ઞાન આત્માનું કર્મ છે પણ પુણપાપના પરિણામ આત્માનું કર્મ કર્મ એટલે કાર્ય કર્મ એટલે કાર્ય નથી જેમ બેનો એમ કે આ રોટલી દાળ શાક ભાત કે પરપદાર્થ ઉદગલના એને સરખી રીતે હું કરી શકું છું તો એ માન્યતા ખોટી જૂઠી અજ્ઞાનમય માન્યતા છે એ ઘઉંના રજકણ કે ચોખાના રજકણ કે શાકના દાળના રજકણો એ સ્વયં મેવ ટકીને એ પોતે પલટે પરણમે છે એને બદલે જોડે ઊભી રહેતી બેન એમ માને છે હું આનો કરતા હું અજ્ઞાન છે પાપ છે એનો પાપ શું થયું કે પોતાના આત્માનીમાં હિંસા થઈ ગઈ. પોતાના ચૈતન્ય પ્રાણ જે જ્ઞાન ને આનંદ ના પ્રાણ એ હરાઈ ગયા. બીજી વાત કે આ પુણ્યને પાપના પરિણામ છે તેને હું કરતા છું. ઓમ જે માને અજ્ઞાની છે પણ એ જગતના પદાર્થો કન્મો અને કદાચિત પરમાત્મ પૂર્ણ દશા પ્રાપ્ત થાય ત્યાં સુધી સાધકની દશામાં નીચલી ભૂમિકામાં પાપ પુણ્યના પરિણામ નીચલી ભૂમિકામાં એકલા પુણ્યના પરિણામ આવે ખરા, પણ સાધક એનો કરતા બનતો નથી, પણ એનો જ્ઞાતા થાય છે. એનો જ્ઞાતા થાય છે એવું જે જ્ઞાન કે જે જ્ઞાન પોતાના આત્માને જાણે છે, તેથી તે જ્ઞાન આત્માનું કર્મ છે. એકલા પુણ્ય પાપને જાણનારું જ્ઞાન અને એકલા દેવગુરુ શાસ્ત્રને જાણનારું જે ઇન્દ્રિય જ્ઞાન તે આત્માનું કર્મ નથી, તે પણ અજ્ઞાન છે. પણ અતિન્દ્રિય જ્ઞાન કે જે આત્માને પ્રસિદ્ધ કરે અંતર્મુખ થઈને, તે જ્ઞાન આત્માનું કર્મ છે અને આત્મા પરણમે છે, તેથી તેને તેનો કરતા ઉપચાર કહેવામાં આવે છે. આવી સ્થિતિ અનંત કાળથી એ પોતે લક્ષમાં નથી લેતો, એ સાંભળે છે પણ એ મનુર થઈ ગયો છે. મનુર સમજાય કે પોતાના પુત્ર ને કહે કે જા બજારમાં જઈને મહેમાન આવ્યા છે આટલી ચીજ લે આવે, તો ઉભો ઉભો હાંડલા કરે. પેલા બેરો છો, નમૂર છો, અમે કહીએ થી સાંભળતો નથી. એમ આત્મા પોતાની ભૂલથી રખડે છે, એને કદાચિત યોગાનો યોગ જ્ઞાનીનો યોગ પણ મળે છે, નથી મળતો અથવા ભૂતકાળમાં નથી મળ્યો એમ નથી, મળે છે, મળ્યો છે ભૂતકાળમાં અને મળ્યો છે વર્તમાન કાળમાં. એ જ્ઞાનીઓ સંતો નિસ્પૃહ થઈને કઈ પણ જેને જગતના જીવો પાસેથી લેવાની આકાંક્ષા નથી, અભિલાષા નથી. અમને માનપત્ર આપે કે અમને વંદન કરે એવી પણ જેને અભિલાષા નથી, એટલું તો માન જેણે સ્વભાવના આશરે જીતી લીધો. રોજ માન માયા ને લોભ ચાર પ્રકારના અનંતા ને મંદિર થાય, તેના ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે અને બાકીના ત્રણ કસાય ઉપર વિજય પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ તેનો ચાલુ છે. અનંતાનું મંદિર એટલે કે જે કસાયના ભાવથી અનંત ભવનો બંધ થાય તેને અનંત અનુબંધ કહેવામાં આવે. અનંત અને અનુબંધ એ કસાય એવો છે કે એ કસાયથી મતિ બિરાઈ જાય છે અને એનો એવો બંધ થયા કરે છે કે ભીખમાં એનાથી છુટકારો થતો. એ કસાયથી પણ ભીન હું આત્મા છું, ભલે અનંતાનું મંદિર કસાય પર્યાયમાં દશામાં હાલતમાં પરિણામમાં દેખાય ક્રોધમાં આવે, એનાથી પણ હું અધિક ભગવાન આત્મા છું કે કચરાથી ભીન છું પવિત્ર પરમાત્મા છું. એમ એ કસાય ને અકસાય સ્વભાવી આત્મા બે વર્તમાન છે, આત્મા પણ છે અને વર્તમાન અવસ્થામાં કસાયના ભાવ પણ ક્રોધાદીના છે. ભલે બે છે પણ બે એક ચીજ નથી, બે ભિન્ન ભિન્ન છે. એનું ભેદ જ્ઞાન કરીને એ પુણ્ય પાપ માં મારાપણાની બુદ્ધિ છોડીને એનાથી ભીને અંતર આત્મા ચૈતન્ય પરમાત્મા બિરાજમાન ચિન્ન માત્ર જેનો સ્વભાવ આત્માનો છે. ઓમ શુદ્ધ ચિદ્રૂપો હમ, હું તો શુદ્ધ ચિદ્રૂપ આત્મા છું અને જે આ પુણ્ય પાપના મલિન ભાવ દેખાય છે તે મારો ભાવ નથી, એ મારું સ્વરૂપ નથી, એ મારું કર્તવ્ય નથી, એ મારું કર્મ નથી. ઓમ જાણીને અંતરમાં એક વખત આત્માનો અનુભવ કરીને જ્ઞાન જેને પ્રગટ થાય, એ જ્ઞાન પ્રગટ થતા એને આનંદ આવે, અને અંત કાળમાં એને મુક્તિ થાય રહે, એવા કોલ કરાર અંદર માં પ્રાપ્ત થાય એને બીજાને પૂછવું પડે. આવી દશા જ્ઞાતા દ્રષ્ટાની પ્રગટ કરતા એનો સંસારનો અભાવ થાય છે, દુઃખનો નાશ થાય છે. એ એક જ ઉપાય છે, બીજો ઉપાય નથી. જેવો સ્વભાવ છે એવો એનું જ્ઞાન ને શ્રદ્ધામાં લેવો જોઈએ. અને કરતા પણ છે એનું અજ્ઞાન છે, એ કરતા બુદ્ધિ પડતા એ આત્મા સાક્ષાત અકર્તા બને છે. અકર્તા ઇઝ ઇક્વલ ટુ જ્ઞાતા. જ્ઞાતા કહો કે અકર્તા કહો, એ આ મહાન અધિકાર છે કરતા કર્મનો. ભારતમાં આ એક જ અધિકાર સમયસારનો છે. બીજા દિગંબર શાસ્ત્રો હજારો લાખો અત્યારે વિદ્યમાન છે, તાલપત્રો પર છે હો લાખો શાસ્ત્રો, પણ એમાં કરતા કર્મ અધિકાર કોઈ શાસ્ત્રોમાં નથી. એક સમયસાર શાસ્ત્રમાં આ કરતા કર્મ અધિકાર સ્પેશિયલ લીધો છે આચાર્ય મહારાજ. કેમ કે 2000 વર્ષ પહેલા એના જમાનામાં એક તો ઈશ્વરના કરતાવાદીનો ઝેર વધી ગયો, અને બીજું જૈનો પણ આત્માને કરતા માનવા મળ્યા, અને કર્મના ઉદયથી રાગ થાય એમ કર્મને કરતા બનાવે છે, અને પોતે કર્મનો કરતા આત્મા છે એમ કરતા કર્મ સંબંધ બે પદાર્થ છે ન હોવા છતાં પણ જૈનો જૈનોની અંદર આ કરતા બુદ્ધિ બહુ ફેલાઈ ગઈ છે. એટલે સ્પેશિયલ આ અધિકાર લીધો કે આત્મા અનાદિકાળથી હું કરું હું કરું એ જ જ્ઞાનતા સતતનો ભાર જન જ્ઞાનતા જ્ઞાતા હોવા છતાં પણ જ્ઞાતા ભાવનો ભૂલીનો ખૂકીનો સ્વભાવથી ભ્રષ્ટ થયો શકો. હું કરતા છું આનો કરતા આનો કરતા આનો કરતા આનો કરતા જ્યાં પર પદાર્થ ખસે તો એ વિકલ્પનો કરતા રાગનો કરતા દોષનો કરતા હું છું એ મેલી પર્યાય દ્રષ્ટિ થતા એનો દ્રવ્ય સ્વભાવ જ્ઞાતા છે એ લક્ષ્મી ચૂકાઈ ગયું. એ આત્માનું જ્ઞાતા પણ છે ઓમ અંતર્મુખ થઈ અને એને લક્ષ્મા દેવું પડશે તો એને ધર્મ થશે, અને ધર્મ થશે તો મુક્તિ. જે હવે પૂછે છે કે પોતે એમનું ઉપરમાં થાવું કે કરતા કર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય? કરતા કર્મની પ્રવૃત્તિ એટલે અજ્ઞાન, કરતા કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન, અને અજ્ઞાનનું નિમિત્ત પૂર્વે બંધેલા કર્મનો ઉદય છે. એ કરતા કર્મની પ્રવૃત્તિનું એ નિમિત્ત કારણ છે. બે નિમિત્ત, એક અજ્ઞાન ને એક કર્મનો ઉદય. એનો અભાવ ક્યારે થાય છે? એ અજ્ઞાનનો નાશ ક્યારે થાય છે? એવો શિષ્યનો પ્રશ્ન છે. અજ્ઞાનનો નાશ કરવાનો કામી થયો છે એ પ્રશ્ન પૂછે છે. આ ગ્રસ્ત અવસ્થામાં કરતા બુદ્ધિ છૂટી જાય છે, આને માટે એ ઘર બહારના ત્યાગની અપેક્ષા નથી. સોફા સેટ ઉપર બેઠા બેઠા ભેદ જ્ઞાનના વિચારથી આત્માનો અનુભવ થાય. અરે સોનાના સિંહાસન ઉપર બેઠો હો અને આત્માનું ચિંતન કરતા અંતર્મુખ થઈને એ જ વખતે અનુભૂતિ થઈ શકે. એને બાહ્ય સંયોગ શ્રદ્ધા માટે નડતા નથી. હા, ઉગ્ર ચારિત્રની અપેક્ષા એ જોવામાં આવે તો બાહ્ય સંયોગની સાથે એને નિમિત્ત નૈમિત સંબંધ છે. એટલે નિમિત્તના અભાવમાં ત્યાગમાં નૈમિત ભાવનો પણ ત્યાગ થઈ જાય છે, તેને પ્રત્યાખ્યાન કહેવામાં આવે. એ હાયર સ્ટેજ છે, ધર્મના બે સ્ટેજ છે. ધર્મના બે સ્ટેજ, ગ્રસ્ત અવસ્થાનો યોગ્ય ધર્મ એટલે સમ્યક દર્શનનું જ્ઞાન, અંશે ચારિત્ર અંશિક ચારિત્ર, અને બીજું હાયર સ્ટેજ આવે છે એ દ્રષ્ટ અવસ્થાના પણ બે સ્ટેજ, અવિરત સમદ્રષ્ટિ અને એક શ્રાવક. એ દ્રષ્ટ અવસ્થામાં રહીને આ બે ભૂમિકા બને છે. અને પછી જયારે એનો ઉગ્ર પુરુષાર્થ ઉપડે છે થવામાં લીન થવાનો, ત્યારે ગરબાનો ત્યાગ થયો. ચક્રવર્તી 9000 રાણી હોય, તે રોતી હોય, તો પણ હવે એના પ્રત્યેનો રાગ જીતાઈ ગયો છે. દીક્ષા અંગીકાર કરે છે ત્યારે કહે છે ચક્રવર્તી 9000 રાણીઓને કે અમે તમારા પ્રત્યેના રાગથી રોકાણ હતા, હવે તમારા પ્રત્યેનો રાગ અમને રહ્યો નથી. અમે મુર્દા થઈ ગયા છું તમારા માટે, હવે અમે કામના એવી ઉગ્ર વિકરાળ દશા અમને પ્રગટ થઈ છે. ઓમ જાણી લો કે રાજપાટનો ગરબાનો ત્યાગ કરી જંગલમાં જઈ મગ્ન દિગંબર મિલી વાણો તાણો પણ સંગીત હોય શકે નહીં. હાથમાં મોર પીછી લે સમંદર એ પણ ધર્મના ઉપકરણ છે. અને એને ધ્યાન અને સ્વાધ્યાય બે કર્તવ્ય છે મુનિઓ. અને મુનિઓ જે સાચા ભાવલી સંત હોય છે તે એક દિવસે, બે દિવસે, ત્રણ દિવસે જયારે એને આહારની ઈચ્છા થાય છે ત્યારે ગામમાં આવે છે. ઉભા ઉભા આહાર લે છે, આહાર લઈને પહેલા જાય છે અને એ પાણી સમુદ્રમાં લઈ જાય. એ વખતે પાણી આહાર લે ત્યારે પાણી પીએ પછી 24-48 કલાક સુધી એ પાણી પીતા નથી. ને સમુદ્રમાં પાણી લઈ જાય છે તો ટોચ માટે રહી જાય. 120 ડિગ્રીનો તાપ હોય, દ્રષ્ટા ભયંકર થઈ હોય અને બે છૂટવાની અણી પણ હોય તો પણ એ પાણીનું એક બિંદુ લેતા નથી. પાણીનું બિંદુ તો લેતા નથી પણ પાણી લઉં એવો વિકલ્પ પણ એને આવતો. પાણી લઉં એવો વિકલ્પ આવે તો મુનિ દશા રહેતી નથી. એક જ વખત 24 કલાકે, 48 કલાકે, 9 કલાકે એક જયારે આહાર લે ત્યારે આહારની સાથે જ પાણી લે. આજે પાછી તમે પાણી અને એટલા આનંદની મસ્તીમાં મગ્ન છે કે એને પ્રમાદ ઘટી ગયો છે. એને ઊંઘ ઘટી ગઈ છે. એટલી ઊંઘ ઘટી ગઈ છે કે એને રાત્રિના પાછલા પોરે 0.5 સેકન્ડની ઊંઘ આવે છે. જો 1 સેકન્ડની ઊંઘ આવે તો એ મુનિપદ રહેતો તો પંચમ ગુણ સ્થાન આવી જાય છે. આવી મુનિરાજી દશા. એ મુનિવરા દેખે વનમે જાતે રાગ દેશ નહીં, તમને આવી મુનિ દશા રહેલી. એ ઉત્કૃષ્ટ ભૂમિકા ચારિત્રની છે. પણ એ ચારિત્રવંત થવા પહેલા એક ગ્રસ્ત અવસ્થામાં કુટુંબ પરિવાર વેપાર રોજગાર ચાલુ હોય અને એને આત્માનો અનુભવ થઈ શકે છે અને પછી કોઈ ચિહ્નનો પ્રકાર વધી જાય તો મિથ્યા દ્રષ્ટિ હતો ત્યારે એક દુકાન હતી અને સમ્યક દર્શન થયા પછી ચિહ્નનો પ્રકાર વધ્યો તો 10 દુકાન 10 પેઢી ચાલે. પણ આ શું થયું? પ્રશ્ના વધી હાઈ, પ્રશ્ના નથી વધી. એ બાહ્ય પદાર્થ એના કાળે એના કારણે એના ક્રમમાં આવેલા છે. એના પ્રત્યે બિલકુલ એને મમતા, પરિણામ અંદર થી લુખા થઈ જાય. આવો સમ્યક દર્શન મૂકી ધર્મ ગ્રસ્ત અવસ્થામાં દ્રષ્ટિને, બેન ને, માતા ને, દીકરીને 8 વર્ષની દીકરીએ પણ સમ્યક દર્શન પ્રગટ થઈ શકે છે. ગ્રહ કામ કરતા છતાં પણ હૈયા હૈનું માતાઓ બહેનો આજ લગ્ન થયા હોય ને કાલ સમ્યક દર્શન થઈ શકે છે. બેનને દીકરીને એના સંસ્કાર ચાલુ હોય. આજે લગ્ન થયા અને આવતીકાલે તો આત્માનો અનુભવ કરી શકે. એને લગ્નના કસાયનો વિકલ્પ સમ્યક દર્શનમાં બાધક નથી, ચારિત્રમાં બાધક છે. ચારિત્ર દશા વખતે એ ગરબા છૂટી જાય છે. आत्मा ज्ञाता दृष्टा स्वभावी ने भूली ने अनंत काल की आत्मा हो स्वभाव करता न होवा छता पर हूँ करता छू एवो अनंत काल की अभ्यास करतो करतो सेवाए लो जय ज्ञानी नो योग मळे छे त्यारे पण हट करे के करता विना कई कार्य थाय भाई तो जो तो खरो एक बार ज्ञाता दृष्टा थईने बार उभीने खेते दूर थी जो के नहीं के तारी दुकान हाले के नहीं हालती दुकान दुकान ना कारणे चाले छे दुकान ने तो पहला ही चढ़ावतो न तो तू अभिमान करतो तो दुकान चाले छे पर अभिमान छूटी जाय छे
जी हां
हां ग्रस्त अवस्था में सम्यक दर्शन ज्ञान थाय छे श्रीमद राजचंद्र जी हीरा मोती नो विकास करता था दुकाने देखा ग्राग ने समझाता था त्यारे एनु पाप नो परिणाम हतो चारित्र नो पाप हतो श्रद्धा नो पाप छूटी गयो तो चारित्र ना पाप ना परिणाम आवता था पर ए वक्ते एनी निर्जरा थती थी એનો કર્મ નો બંધ હતો એ તો અનંત સંસાર વધે એવો બંધ નથી થતો અલ્પ બંધ થાય ગૌણ છે આવી સ્થિતિ ગ્રસ્ત અવસ્થામાં થઈ શકે રસોઈ ક્યાં કરે રસોઈ બીના કરે રોટલી થાય દાળ શાક ભાત ભજીયા લાડવા દૂધપાક બધું થાય છે હું એનો કરનારો અરે ખરેખર હું એનો જાણનારો નથી જાણનાર ને જાણું છું જાણનાર ને જાણતા જાણતા એ બધા પદાર્થો ના પરિણામ જણાય જાય છે પણ ખરેખર એને હું જાણનારો પણ નથી જેને હું જાણું છું તેમાં મારું જ્ઞાન તન્મય છે અને જે પર પદાર્થ જણાય છે એમાં મારું જ્ઞાન તન્મય થતું નથી માટે મારા આત્માને જાણું તે નિશ્ચય ને પર જણાય છે જવા એવો જ્ઞાન નું પર્યાય નો નિશ્ચય સ્વરૂપ નો વ્યવહાર ચોથા ગુણ શાંતિ પ્રગટ થાય છે કરતા બુદ્ધિ નું ઝેર કરી દીધું છે ને અનાદિ કાળ નો અભ્યાસ છે અનાદિ કાળ નો તેજ કરી દીધું છે ને કરતા બુદ્ધિ નું એને લક્ષમાવતો નથી કે જગત ના પદાર્થોમાં સત્કારક થી સ્વતંત્રપણે જગત ના પદાર્થ પ્રણી જાય તારા કરતા પણ એની અપેક્ષા એ રાખતો નથી નિરપેક્ષ તારા સત્કાર થી એના સત્કારક નિરપેક્ષ છે બે વચ્ચે અત્યંત અભાવ છે મેરુ પર્વત જેવી આડી દિવાલ છે મેરુ પર્વત ની આડી દિવાલ છે એક સાઈડ માં એક છોકરો ઉભો ને બીજી સાઈડ માં બીજો છોકરો ઉભો છે ને ઘા કરે છે કાંકરા નો એ બીજો છોકરો કે મને કાંકરા લાગે છે કે મુરબી આવ્યા અરે અવળો મોટો પાળ વચ્ચે અને ઓલી બાજુ થી કઈ ઘા કાંકરા નો આવે તને લાગે એમ બની શકે એમ બે પદાર્થ વચ્ચે અત્યંત અભાવ ની મેરુ પર્વત જેવી દિવાલ હોવાથી એક પદાર્થ બીજા પદાર્થ નો કરતા બની શકતો કરતા બનું છું એ તો એનું અહમ અભિમાન મિથ્યા કલ્પના છે પાપ ભાવ છે અજ્ઞાન ભાવ છે એ કરતા કર્મ વિકાર ફરી ફરી ને વાંચવા જેવો છે એક વખત ની અનેક વખત વાંચવા જેવો અને સમયસર શાસ્ત્ર નો કરતા કર્મ અધિકાર સીધો વાંચી ન શકાય એવી શક્તિ ન હોય તો આના ઉપરના પ્રવચનો છપાઈ જાય અને એ પ્રવચન ખાસ વાંચવા જેવા જૈન દર્શન નો એકડો જો જૈન દર્શન માં પ્રવેશ કરવો હોય તો પ્રવેશ દ્વાર તો કરતા કર્મ વિકાર વાંચતા એ ખ્યાલ આવશે એ કરતા કર્મ અધિકાર પુસ્તક ની તો લણી કરવા જેવી છે સદા વાલા માં હા કેમ કે જગત ના જીવો કરતા બુદ્ધિ થી અજ્ઞાન અંધકાર થી ભટકે છે રગડે છે મરે છે સમય સમય આ કરતા કર્મ અધિકાર પુસ્તક ની તો લણી કરવા જેવી હા સદા વાળા કોઈ સંબંધી તમે એના લગે દીકરી દીકરી ના લગ્ન વખતે 500 રૂપિયા ની સાડી આપી આવશો પણ એમાં કઈ પાછે અરે કોઈને ભેટ આપો તો કરતા કર્મ અધિકાર નું પુસ્તક આપો સારું અંદર સરસ પૂછો એકદમ લાલ ચડાવીને અને ઘેરીને ભરેલું લગ્ન માં પુસ્તક ભેટ આપવા જવું. અજ્ઞાન અંધકાર કઈ જશે, હું કરું, બસ હું કરું છું, હું કરું છું, હું કરું છું. પર આત્મા સિવાય જેટલા પર પદાર્થ છે એમાં મમકાર કરે છે અને પુણ્ય પાપ માં એ અહંકાર કરે છે. પોતાના આત્મા સિવાય દેહાદી અને બાહ્યના જે પદાર્થો એમાં એ મમકાર કરે છે, મારા છે. અને વર્તમાન જે પુણ્ય પાપની લાગણી ઉત્પન્ન થાય છે વિકારી તથા એમાં અહંકાર કરે છે કે આને હું કરું છું, આને હું કરું છું. એમ પુણ્ય પાપમાં અહંકાર હોવાથી, એવું શલ્ય હોવાથી એ બાહ્યના પદાર્થમાં મમકાર ખીરા વગર તો નથી. એ મમકાર ને અહંકાર અંતર્મુખ હતા એક સમયમાં. એ બંને પ્રકારના સંકલ્પ વિકલ્પ નો અભાવ થઈ લે વિકલ્પ ધ્યાનમાં આનંદ નો અનુભવ, આનંદ નો સ્વાદ આવે છે. આનંદ નો સ્વાદ આવ્યા પછી બહાર નીકળે છે ત્યારે એને આ જગતના સંયોગનું જે સુખ છે એ હળાહળ એને દુઃખ ને ઝેર ભાસે છે. કેમ કે આનંદની સાથે મેળવે છે. પેલા એને સુખ ભાસતું હતું, સુખ નહોતું, સુખાભાસ હતો. એ સુખ દુઃખ નહોતું, પણ આનંદનો અનુભવ થતા એને દુઃખની ખ્યાલ આવે છે. તેની સાથે મેળવે આ અનુકૂળ સંયોગને આપણે કહ્યું કે તમે દુઃખી છો તો એને તો સુખ લાગે. મેળવવાની ચીજ જોયું ને, ઓલો આનંદ નથી ને, એટલે એને સુખ લાગે. અડધો કલાક તો ઉપર થાય છે. આ જગતમાં પ્રશ્ન શીખ્યો છે કે આ કર્તા કર્મ ની પ્રવૃત્તિ નો અભાવ ક્યારે થાય. પ્રશ્ન નો ઉત્તર આપવામાં આવે છે. આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવ માત્ર છે. આ જગતમાં જે વસ્તુ છે તે સ્વભાવ માત્ર છે અને સ્વનું ભવન તે સ્વભાવ છે. અર્થાત પોતાનું જે થવું પરિણમું તે સ્વભાવ છે. શું કહ્યું છે કે વસ્તુ જે છે, થવું વસ્તુ છે, એ વસ્તુ છે તે સ્વભાવ માત્ર છે. વસ્તુ છે તે વિકાસ પ્રયાસ આદિ નો પિંડ તે સોનું વસ્તુ માત્ર છે અને સોનું ભવન સોનાનું પરિણમન સોનાની જે અવસ્થા થાય તે તેનો સ્વભાવ છે. અણુ સ્વભાવ શીતળ છે તે સ્વભાવ માત્ર છે અને પાણીની ઠંડી અવસ્થા પ્રગટ થાય, ઠંડુ રહ્યા કરે સમયે સમયે, તેનું ભવન છે. સ્વભાવ જેવો તેવું જ તેનું પરિણમન તેનું તેનું ભવન કહેવામાં આવે. જેવો સ્વભાવ વિકાસ તેવું એનું પરિણમન તેનું ભવન. ભવન એટલે પરિણમન, પરિણમ એટલે અવસ્થા, પર્યાય, હાલત, દશા. વસ્તુ ટકે છે અને અવસ્થાથી પલટે છે. વસ્તુ કાયમ ટકે છે અને એની અવસ્થાથી પલટે છે. સોનું કાયમ ટકે છે અને અવસ્થાથી કાયમ પલટે છે. એમ જગતના બધા પદાર્થો ટકીને પલટે છે. એમાં આત્મા વસ્તુ છે. ચાલે સુધી સોનું ભવન તે સ્વભાવ છે. આ મા સિદ્ધાંત એક વખત સિદ્ધાંતને પકડો ને તો કામ થઈ જાય. સિદ્ધાંત ને પકડ્યા પછી એને પદાર્થોમાં એપ્લાય કરવો જોઈએ. સિદ્ધાંત પકડ્યા પછી સમજવું બહુ સહેલું છે. આ નથી સમજાતું વેપારની આટી બુટી મોટી હોય અને નફો મોટો હોય તો એ તરત જ એ સમજાઈ જાય. મિટિંગ આપણે બોલાવો, હાજીદારો સાચું, આ વેપારમાં 10 લાખનો નફો થાય એમ કે બીજું બધું કામ પડતું મૂકી અને પૂંજાભાઈ બધાને બોલાવે, ભેગા કરે, ટેબલ ઉપર ચર્ચા કરે. અનેક પ્રકારની આંટી બૂટી હોય તો એ 6 ભાગીદાર ઉકેલ કરીને એ વેપાર કરે કે નહીં, કેમ કે એમાં રુચિ પડી છે. અને આ એક સિદ્ધાંત કે વસ્તુ જગતની છે તે સ્વભાવ માત્ર છે અને સોનો ભવન તે સ્વભાવ છે. આ મહા સિદ્ધાંત છે. અર્થાત પોતાનું જે થવું થવું એટલે પરિણમવું તે સ્વભાવ છે. માટે હવે આત્મા ઉપર વાત કરે, આ 6 ઇન્દ્રિયોને લાગુ પડે એવો સિદ્ધાંત પેલો કહે. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું પરિણમવું તે આત્મા છે. આત્મા આત્મા અને આત્માનું જ્ઞાન, જે જ્ઞાન નિમિત્તનું હોય તે જ્ઞાન આત્માનું નથી. જે નિમિત્તને પર પદાર્થને એકાંત પ્રસિદ્ધ કરે અને એ જે જ્ઞાન જેની છે એને પ્રસિદ્ધ ન કરે એ અજ્ઞાન છે. કહ્યું આ શાસ્ત્ર છે કે એ એકોતર નંબરની ગાથા છે એવું મને જ્ઞાન છે એમ કોઈ કહીએ તો આપણે એને પૂછીએ કે 71મી ગાથા છે એનું જ્ઞાન શું, પણ એ સમયે તને આત્માનું જ્ઞાન છે કે નહીં, શું કે નહીં? આત્માનું જ્ઞાન મને કયું નથી. તો એ જ્ઞાન આત્માનું નથી, આત્માનું નથી માટે અજ્ઞાન છે. જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ નથી કરતું, જે જ્ઞાન જેની છે એને પ્રસિદ્ધ ન કરે અને જે જ્ઞાન જેની નથી એને પ્રસિદ્ધ કરે તેને અજ્ઞાન કહેવામાં આવે છે. એ બહુ ઓહો થઈ ગયું, ઓહો થઈ ગયું, આ થાય એવું છે, ઓહો થાય એવું છે, મોટી ભૂલ છે, મોટી ભૂલ છે. અમે બહુ શાસ્ત્ર ને જાણીએ છીએ ને અમને જ્ઞાન વધી ગયું. ઉભો રે, સાંભળ, શાસ્ત્ર ના જ્ઞાન વચ્ચે તારા જ્ઞાન માં આત્મા જણાય છે કે નહીં? એ જણા તો કદાચ એ માયા કપટી કે જણાય છે. તો અમારો બીજો પ્રશ્ન છે કે જણાય છે તો કિંડી આનંદ આવે છે કે નથી આવતો? એ જ્ઞાન બંધ થઈ જાય તો જ્ઞાન નથી, અજ્ઞાન છે. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું, રાગનું થવું, દ્વેષનું થવું, વ્રતનું થવું, પુણ્યનું થવું, પાપનું થવું, ઇન્દ્રિય જ્ઞાનનું થવું નહીં. નિશ્ચયથી જ્ઞાનનું થવું પરિણમવું તે આત્મા છે. તેને અમે આત્મા કહીએ છીએ. જે જ્ઞાન રૂપે, દર્શન રૂપે, ચાલ રૂપે પરિણમે તેને અમે આત્મા કહીએ. જેમ કે સોનું ભવન એ સ્વભાવ છે, આત્માનું જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે અને એનું જે પ્રગટવું થવું પરિણમવું તેને અમે આત્મા કહીએ છીએ. જે આત્મા રાજ્ય શોધ રૂપે પરિણમે તેને અમે આત્મા કહેતા નથી, તેને અમે અનાત્મા કહીએ છીએ. નિશ્ચયથી જ્ઞાનનું થવું પરિણમવું તે આત્મા છે અને ક્રોધાદિકનું થવું પરિણમવું તે ક્રોધાદિક છે. આ બે ભેદ જુદા પાડી દીધા એકદમ. ઈશ્વરનો પ્રશ્ન છે કે આ કર્તા કર્મની પ્રવૃત્તિ ક્યારે છૂટે? કે જ્યારે આવું તને ભાન થાય કે હું આત્મા છું અને આત્માનું ભવન, આત્મા જ્ઞાન સ્વભાવી હોવાને કારણે જ્ઞાનનું થવું પરિણમવું. જે જ્ઞાન આત્માને જાણતું પ્રગટ થાય એવા જ્ઞાનનું ભવન તેને ધર્મ કહેવામાં આવે. અને આ જ્ઞાનનું પરિણમવું ન થાય, ઇન્દ્રિય જ્ઞાનને કથાયનું પરિણમન થાય કે અધર્મ દેખાય છે. એક ધર્મ અને બીજો અધર્મ. જ્ઞાનનું થવું પરિણમવું આત્મા અને ક્રોધાદિકનું થવું પરિણમવું તો ક્રોધાદિ છે, તે આત્મા નથી, તે આત્માનું પરિણમન નથી. કેમ કે ક્રોધાદી કે વસ્તુનો સ્વભાવ નથી. વસ્તુનો સ્વભાવ જ્ઞાનમય છે, તો જ્ઞાનનું થવું પરિણમ્યું કે આત્મા છે. ક્રોધ રૂપે પરિણમે તે આત્મા નથી, અનાત્મા છે, અજ્ઞાન આત્મા છે. વળી જ્ઞાનનું એટલે સમ્ય જ્ઞાનનું જે થવું પરિણમ્યું, આત્માને લક્ષે જે જ્ઞાન પ્રગટ થાય તે જ્ઞાનનું થવું પરિણમ્યું છે. ક્રોધાદિકનું પણ થવું પરિણમ્યું નથી. એટલે જયારે જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે અજ્ઞાન પણ પરિણમે છે અજ્ઞાન રૂપે એમ નથી. આત્માનું જ્ઞાન રૂપે પરિણમન થાય છે ત્યારે ક્રોધાદિમાં અહમ બુદ્ધિ એવું જે અજ્ઞાન, એ અજ્ઞાન જન્ય ક્રોધાદિ એનું પરિણમન બંધ થઈ જાય છે. એ અજ્ઞાન રૂપે પરિણમતો કાં તો પ્રકાશ રૂપે થાય અને અંધકાર રૂપે. ક્યાં અંધકાર હોય ને ક્યાં પ્રકાશ હોય. ક્યાં હોય જ્ઞાન રૂપે પરિણમવું, જ્યારે જ્ઞાન રૂપે આત્મા પરિણમે છે, સમય અખંડ રૂપે પરિણમે છે ત્યારે તે આત્મા નિષ્ઠાપુર રૂપે પરિણમતો નથી. હું જે થવું પરિણમ્યું છે તે કંઈકનું પણ થવું પરિણમ્યું નથી. કારણ કે જ્ઞાનના થવામાં સમ્યક જ્ઞાન, સમ્યક દક્ષિણ, સમ્યક ત્યાગના થવામાં સીમામાં જેમ જ્ઞાન થતું માલુમ પડે છે, હું જ્ઞાન રૂપે પરિણમ્યું છું એમ અનુભવમાં આવે છે. પણ હું જ્ઞાન રૂપે પરિણમ્યું છું અને હું અજ્ઞાન રૂપે પરિણમ્યું છું એવું અનુભવમાં આવતું નથી. ક્રોધાદી એટલે અજ્ઞાન બે ભાગ પાડી લે છે. જેમ જ્ઞાન થતું માલુમ પડે છે એટલે જણાય છે. સમૃદ્ધ જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમે છે આત્મા, ત્યારે હું સમૃદ્ધ જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમી લઉં છું એમ જણાય છે. પણ હવે હું એ વખતે મિથ્યા જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમું છું એમ અનુભવમાં આવતું નથી. તેમ ક્રોધાદી પણ થતા માલુમ પડતા નથી. જ્ઞાન જયારે જ્ઞાન રૂપે આત્મા પરિણમે છે ત્યારે આત્માની અરુચિ એવો જે ક્રોધ એવું પરિણમન હવે બંધ થઈ જાય છે. ક્રોધ એટલે આત્માની અરુચિ થવી, એને પરમાત્મા ક્રોધ કહે. નોકર ઉપર આમ ક્રોધ કરવો એ તો ક્રોધ સામાન્ય છે, પણ જે પોતાના શુદ્ધ આત્માની અરુચિ થવી અને પર પદાર્થ ઉપર પ્રેમ ને રુચિ કરવી એ ક્રોધી જીવ છે. પૂજામાં બેઠો હોય તો પણ ક્રોધ કરે છે, કેમ કે આત્માની અરુચિ. તેમ ક્રોધાદિક પણ થતા માલુમ પડતા નથી. અને ક્રોધાદિકનું જે થવું પરિણમ્યું છે, જ્યારે આત્મા પોતાના સ્વભાવને ભૂલીને આત્માની અરુચિ એવા ક્રોધમાન માયા લોભ રૂપે અજ્ઞાન રૂપે પરિણમે છે, ત્યારે જ્ઞાનનું પણ થવું પરિણમ્યું નથી. તે વખતે તે અજ્ઞાન રૂપે પરિણમે છે ત્યારે તે જ્ઞાનનો અસ્ત થઈ જાય છે. જ્ઞાન ઉદય પામતો અજ્ઞાનનો ઉદય હોય ત્યારે જ્ઞાન અસ્ત થાય, અને જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે અજ્ઞાન અસ્ત થાય છે. એક જ્ઞાનમાં બે તરવાર રહેતી. સમ્યક દર્શન થાય છે ત્યારે મિથ્યા દર્શન હોતું નથી, અને મિથ્યા દર્શન હોય ત્યારે સમ્યક દર્શન હોતું નથી. કારણ કે ક્રોધાદિકના થવામાં પરિણમામાં જેમ ક્રોધાદિક થતા માલુમ પડે છે, ત્યારે અજ્ઞાન રૂપે ક્રોધને અરુચિ આત્માની કરીને ક્રોધમાન માયાલુપ રૂપ પરિણમે છે, ત્યારે જ્ઞાન પણ થતું માલુમ પડતું નથી. જ્યારે એકલા દુઃખનું વેદન કરે છે ત્યારે એને સુખનું વેદન નથી, અને સુખનું વેદન જ્યારે કરે છે ત્યારે એ દુઃખનો જ્ઞાતા છે પણ દુઃખનો ભોગતા નથી. સુખનો ભોગતા થાય ત્યારે દુઃખનો જ્ઞાતા બને છે. અતિન્દ્રિય સુખનો આત્મા જ્યારે ભોગતા થાય છે ત્યારે દ્રષ્ટિ અપેક્ષાએથી જોવામાં આવે તો દશામાં દુઃખ હોવા છતાં પણ એમાં એની તન્મયતા નહીં હોવાને કારણે ખરેખર દુઃખનો ભોગતા નથી. આનંદનો ભોગતા બને છે ત્યારે દુઃખનો જ્ઞાતા થાય. વસ્તુતાથી દુઃખને ભોગવે છે એ વાત ગૌણ છે, અહીંયા તો એક જ તો બુદ્ધિની ભોગતા પણ લેવામાં ભૂલી જાય. એ તો દુઃખ છે પરમાર્થ સ્થિતિ જોવામાં આવે તો એ આનંદ નો ભોગતા છે. સૈનિક મહારાજા અત્યારે નારકી માં આનંદ ને ભોગવે છે અને દુઃખ ને જાણે છે. આનંદ ને ભોગવે છે, આત્મિક આનંદ એને ભોગવે છે અને દુઃખ ની દશા ને આત્મા થી ભીન પડે જાણે છે. એના પ્રદેશ ભીન છે, એનું ક્ષેત્ર મારા થી ભીન છે જાણે છે. અલૌકિક વાત અંતર ની અભ્યાસ ની કથન એટલે કઠણ લાગે, બિન અભ્યાસ એ કઠણ લાગે. પણ જો અભ્યાસ ની કરે, અરે એને અભ્યાસ કરતા કરતા કેટલી પ્રસન્નતા આવે. જેમ જેમ આત્મા ઊંડો અભ્યાસ કરે છે, તેમ તેમ તેને કેટલી પ્રસન્નતા વધે છે. બાહ્યમાં પ્રતિગુણ સુયોગ ભલે વધે, દેહ સંબંધે, આર્થિક સંબંધે, કુટુંબ સંબંધે કે રાજકારણ, બાહ્યની પ્રતિકૂળતા વધતી જાય અને અંદરમાં ચિત્તની અહીંયા પ્રસન્નતા વધતી જાય. અત્યભ્યાસી ને આત્માના અનુભવ પહેલા, અને આત્માનો અનુભવ કરતાની એની વાત છું કરવી. બાહ્યમાં નારકી ના ભૂમિકાની પ્રતિકૂળતા પાર વગરની, એ પ્રતિકૂળતા નો એક અંશ પણ અત્યારે તો નથી. જો એક અંશ ની પ્રતિકૂળતા આવે તો એ મંદિરે ના આવે ને સ્વાધ્યાય ના કરે ને ચિત્ત ચોટે નહીં. પણ આવી અનુકૂળતામાં પણ ચિત્ત એનું ચોટતું નથી, પ્રેમ આત્મા નો લાગતો નથી, સંયોગ નો પ્રેમી થઈ ગયો છે. એને સંયોગ ગમે છે, એને સ્વભાવ ગમતો સંયોગ રીતે છે. પણ સ્વભાવ રીતો સંયોગ જતા કરીને પણ, સંયોગ જતા કરીને પણ સ્વભાવની પ્રાપ્તિ માટે કાળનો ટાઈમનો ભોગ પણ આપતો નથી. એ બે કલાક, ત્રણ કલાક, ચાર કલાક તો સાધે કરવી જોઈએ. કેટલા સાહેબ સાંભળ્યું કે ત્રણ કલાક તો નાયરોબીમાં પણ મંદિરમાં આવીને સ્વાધ્યાય કરે છે, ને કલાક બે કલાક ઘેરે જુદા. સારી વાત છે ભાઈ, સ્વાધ્યાય લિખિત ચીજ છે. સ્વાધ્યાયથી સાચી સમજણ આવે છે અને અણસમજણ બે થતી જાય છે. જેમ જેમ અણસમજણ જાય ને એને સમજણ પ્રાપ્ત થાય, તેમ તેમ એનો મોહ મંદ થતો જાય. એનો મોહ, મોહનો અનુભાગ ઘટે અને પુરુષાર્થ ઉપાડે તો મોહનો નાશ થાય, નિર્મોહ દશા પ્રગટ કાયમ થઈ શકે છે. દ્રષ્ટ સ્થાપી મોહનો નાશ થાય. રાજદેશ ઉભારીએ એના ઘરમાં, રાજદેશ ક્યાં ઉભારીએ? રાજદેશ એના ઘરમાં રહી જાય, પોતાના ઘરમાં આવે. તમારાથી પૃથક છે, પણ તમારી દશામાં જે છે એ દશાથી દશાવાન ભગવાન આત્મા ભીન છે. કોઈ પાપ નો કચરો નથી નડતો, પણ કુલ પાપ મારા છે એવી મમતા નડે છે ધર્મ કરવા માટે. કુલ પાપ નડતો નથી, સંયોગ નડતા નથી, પણ સંયોગ પ્રત્યેની મમત ભાવ એ નિર્મમત દશા પ્રગટ થવામાં આજ મારે છે. કારણ કે ક્રોધાદિક ના થવામાં પરિણામમાં જેમ ક્રોધાદિક થતા માલુમ પડે છે, અજ્ઞાન રીતે પ્રણમે ત્યારે અજ્ઞાન રીતે પ્રણમું કેમ માલુમ પડે છે, જણાય છે તેમ જ્ઞાન પણ થતું માલુમ પડતો. આ એક જ્ઞાનમાં બે કરવા નથી, જયારે અજ્ઞાન છે ત્યારે જ્ઞાન નથી, ને જ્ઞાન થાય ત્યારે અજ્ઞાન નથી. પુન પાપ એના ઘરમાં છે, મારા ઘરમાં પુન પાપ આવતા હા 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 બે ભાગલા પડી જાય. પ્રજ્ઞા સ્મૃતિ સ્વભાવ ને વિભાવ જુદા પડી જાય છે, અને જુદા પડે પછી નિરંતર અનુભવાય છે. એક પણ અનુભવાતા કે આત્માને અને ક્રોધાદિત ને આત્માને અને ક્રોધાદિત ને સામે શાસ્ત્ર છે. આ ગુરુદેવ ની પ્રથા બહુ સારી છે. વક્તા ગમે તેમ હાંચે રાખે, શબ્દ ના અર્થ કરે તો ન ચાલે. કેમ કે સામે શાસ્ત્ર હોય, એક એક શબ્દ નો શું અર્થ થાય છે એ શ્રોતા પણ સમજે અને એ પણ તૈયાર. હા, એને વક્તા માં કઈ પણ ફેરફાર દેખાય તો એ શ્રોતા એ વખતે કઈ બોલે નહીં. અને પછી વિનયપૂર્વક ઉઠીને કહે કે આ સાહેબ અર્થ આપે કર્યો, પણ આ અર્થ આ પણ થાય છે કે મને મારા મગજમાં આવે છે, જરાક તમે સમજાવો. તો ઓલો સમજી જાય છે આપણી કઈ ક્ષતિ થઈ ગઈ સદમત છે ને. હા, પણ બહુ વિનયપૂર્વક વેદપૂર્વક છે. એમ નહીં કે તમે આ ખોટો અર્થ કર્યો એમ બાજે નહીં. કજિયારો ન હોય, નિમુખ્ય કજિયા ન કરે. હા હા, અરે બાહ્ય માં તીવ્ર ક્રોધ કરે ને કજિયા કરે ને ઝઘડા કરે એ વ્યવહાર નિમુખ્ય પણ નથી. અરે જતો કરે તેને નિમુખ્ય કહેવામાં આવે. કોઈ કદાચ કોઈ બોલ્યા હોય, કઈ કહ્યું હોય, અપમાન કર્યું હોય, કઈ ભાઈ આવીને આવ્યો હોય અને જાણવામાં આવે તો પણ એની સાથે પ્રેમ એવો મળે રાખે. આ મારો મમુક્તિ સાધન નો ભાઈ છે એ તો એનો કસાય નો ભાવ આવી ગયો, પણ એ કસાય નો ભાવ એનો ક્યાં છે? મારો પ્રાપ્ત થવા પેલા એની ભૂમિમાં ઘણા કચરા સાફ થાય છે. કાંકરા બાવળના નીકળી જાય છે અને કાંકરા પણ નીકળી જાય છે, જમીન સુવાળી બનાવે છે. અને સુવાળી બનાવેલી જમીન એમાં ગિરવાણી માતા નો વરસાદ નો ધોધ આવે છે. કે આત્મા ભીમ છે ને ક્રોધ ભીમ છે એમ ભીમ પણ લક્ષમાં લઈને નિર્ણય કરીને ક્રોધ ને દ્રષ્ટિ માંથી છોડે છે, ભગવાન આત્મા ને દ્રષ્ટિમાં ગ્રહણ કરે. અરે જતો કરવા એ તો એક પાત્રતા છે. કસાય ની મંદતા, મધ્યસ્થતા અને સરળતા એ તો મુક્તાર્થી જીવનો બાહ્ય ગુણ છે. કસાય ની મંદતા, મધ્યસ્થતા અને સરળતા. હા હા, માયા કપટના પરિવાર લસો ગયે. ધર્મ કરવો હોય ને માયા કપટ મધ્યસ્થતા બધા પ્રત્યે કોઈ મારો વેરી કે કોઈ મારો મિત્ર આ અન્ય મતી છે માટે દેશ કરવા એક છે એમ છે. એ પણ ભગવાન આત્માઓ છે, બધા ભગવાન છે. એના ઉપર હું દેશ કરું, ભગવાન ઉપર દેશ થઈ શકે? કારણ કે ક્રોધાદિક ના થવામાં જેમ ક્રોધાદિક થતા માલુમ પડે છે તેમ જ્ઞાન પણ થતું માલુમ પડતું નથી. જયારે અજ્ઞાન રૂપે આત્મા પરગણે છે ત્યારે સમગ્ર રૂપે આત્મા પરગણતો નથી. આ રીતે આત્માને અને ક્રોધાદિક ને, આ રીતે આત્માને અને ક્રોધાદિક ને, ભગવાન આત્માને અને આ ક્રોધમાન માયા લોભ ના પરિણામ ને, કસાય ને, વિકારી ભાવ ને, ભાવ કર્મ ને નિશ્ચયથી એક વસ્તુ પણ નથી. આનાથી વધારે શું લખે? નિશ્ચયથી બે થઈને એક વસ્તુ બની નથી. આત્મા જ્ઞાન સ્વરૂપી એક અને ક્રોધ બીજો, બે થઈને એક આત્માની સત્તા છે એમ નથી. બેની સત્તા ભિન્ન છે. ક્યારે કે અનાદિ અનંત ભિન્ન છે. એકત્વપણાની કલ્પના કરે છે. દેહને આત્મા એક છે એવી કલ્પના કરે છે, પણ એ કલ્પના કરવા છતાં પણ દેહને આત્મા એક થઈ શકે છે. પૂછો તમારા આત્મા થઈ શકે ન થઈ શકે, કેમ કે જયારે જીવ આવી પૂરી થાય કે ચાલ્યો જાય છે પ્રભાવમાં, જે અહીંયા એકલો રહે છે એના ઉપરથી નક્કી થાય છે કે આત્માને બે ભિન્ન છે. તો પછી જો ભિન્ન છે એમ તારા જ્ઞાનમાં આવે તો દેહ મારો એમ તને કેમ ભાવ આવે છે? અને આ દેહ પારકો છે તો દેહ છૂટતા તને કેમ આકુળતા થાય છે? બે પ્રથમ થી ભિન્ન છે અને હવે ભિન્ન પડે તો એ તો અમને ઈચ્છ છે, કેમ કે સિદ્ધ પદ ની પ્રાપ્તિ માં દેહ નો સંયોગ અમને બાધક છે. તો આજે દેહ છૂટતો હોય તો ભલે છૂટો, કેમ કે છૂટો જ છે, છૂટો છે ને છૂટે છે. એ એક હતો ને હવે જુદો પડે છે એમ છે. નિશ્ચય થી જેમ આત્મા ને દેહ નો એક પણ નથી ભગવાન ચૈતન્ય મૂર્તિ આત્મા ને આ જળ બેસ્ટ માટી છે. માટી આ આહાર વર્ગના માંથી બનેલો ઔદારિક શરીર છે. ઔદારિક શરીર મનુષ્ય ને પીરિંચ ને હોય અને વૈક્રિક શરીર નારકી ને દેવ ને હોય. આ મનુષ્ય નું ઔદારિક શરીર છે એ આહાર વર્ગના માંથી બનેલો આ જથ્થો છે. રોટલી દાળ શાક ભાત એ રજકણ પલટી ને આ ઔદારિક શરીર બને. આ ઔદારિક શરીર જળ છે, આમાં સ્પર્શ બિંદુ વર્ણ છે માટે જળ છે. અને જળ દેહ થી ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ જુદો છે. ક્યારે જુદો છે? અત્યારે જુદો છે. એમ જેને જુદા પણ પછી મરણ વખતે આ દેહ છૂટતો દેખાય તો પણ તેને દુઃખ થાય નહીં, સમાધિ મરણ થાય. કેમ કે જીવતા દેહ પ્રત્યે જેને મમતા છોડી છે પછી મરણ વખતે દેહ નો વિયોગ થતા તેને દુઃખ થતો છે. જીવતા દેહ થી હું ભિન્ન છું, ચૈતન્ય પરમાત્મા છું, એક વસ્તુ નથી. ચૈતન્ય આત્મા ને દેહ બે એક વસ્તુ નિશ્ચય થી નથી. ભિન્ન ભિન્ન પદાર્થ બે નિશ્ચય થી એક વસ્તુ પણ નથી. એક વસ્તુ નથી, એક વસ્તુ પણ નથી, એક વસ્તુ પણ નથી. વસ્તુત્વતા એ બે પદાર્થ જેમ જળ ને ચેતન ભિન્ન છે એમ હવે અંદર ની વાત આપણે લેવી છે. ક્રોધ ભિન્ન આત્મા એનું તો અનુમાન થી ભિન્ન છે એમ ખ્યાલમાં આવ્યું. હવે ક્રોધ ભિન્ન આત્મા ભિન્ન એમ પણ અનુમાન થી ખ્યાલમાં આવી શકે કે એક વસ્તુ નથી. હું ગઈકાલે નોકર ઉપર કોઈ ચેખ્યાએ ક્રોધ કર્યો, ભૂલ કરી નોકરે ક્યાંય ચીજ બગાડી નાખી, વાસણ છૂટી ગયું. તમારે ત્યાં હોય ને ક્રોધનો વિચાર કરે છે એવું જ્ઞાન કરે છે અત્યારે. તો અત્યારે ક્રોધ આવે છે, ગઈકાલ નો ક્રોધ અહીંયા થયેલા ક્રોધ નું માત્ર જ્ઞાન આવે છે, થયેલા ક્રોધ નું જ્ઞાન રહી જાય છે, થયેલા ક્રોધ નું જ્ઞાન રહી જાય છે, પણ ક્રોધ સાથે આવતો નથી. એટલે ગઈકાલે જયારે ક્રોધ થયો ત્યારે પણ ક્રોધ થતી વખતે જે એનું જ્ઞાન હતું એ ક્રોધ સુધી નથી. જો ગઈકાલનું જ્ઞાન અને ક્રોધ એક વસ્તુ હોત તો આજે એનું જ્ઞાન કરતા એ જ પ્રકારનો ક્રોધ વર્તમાનમાં આવવો જોઈએ. પણ ક્રોધ ભિન્ન છે ને જ્ઞાન ભિન્ન છે, એક વસ્તુ પણ નથી, ભિન્ન ભિન્ન વસ્તુ કહેવાની. કહ્યું છે કે આ રીતે આત્માને અને ક્રોધાદિકને નિશ્ચયથી એક વસ્તુ પણ ક્ષેત્ર ભેદ છે, વસ્તુ ભેદ છે, બે ચીજ અલગ અલગ છે. કલ્પના કરી છે તત્વની કે આત્મા અને રાગ એક છે, એકત્વની કલ્પના કરી છે. એ કલ્પના કરે છે એ એમ નથી. જો એકત્વની કલ્પના કરીને એની કલ્પના સાચી હોય તો કોઈને સમ્યક દર્શન થઈ શકે નહીં, કોઈનો મોક્ષ થઈ શકે. ન્યાયથી તો વાત કરે છે સંતો, એને ગળે ઉતારવું, વિચાર કરીને તો એના અધિકારની વાત છે. નિશ્ચયથી આ શ્રવણનો જે ઈચ્છા શ્રવણ ઉત્પન્ન થઈ, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની ભક્તિનો રાગ આવ્યો, કે રાગ અને આત્મા એક નથી, ભિન્ન છે. ક્યારેક રાગ થાય ત્યારે રાગથી આત્મા ભિન્ન છે. નિશ્ચયથી આત્માનું અને રાગનું એકત્વપણું નથી, એક વસ્તુ પણ નથી, ભિન્ન વસ્તુ પ્રકાશી ગયા છે બે તત્વ. જયારે એ માથું સખત ચીડીને દુઃખ છે, દુઃખ આકુળતા દુઃખ, એમ આચાર્ય મહારાજ કહે છે કે દુઃખના જયારે પરિણામ પ્રગટ છે ત્યારે એ દુઃખના પરિણામ અને આત્માનું એક પણ નથી. એ વખતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ અને જળ સ્વભાવી જે દુઃખ એનું એક પણ નથી. નિશ્ચયથી એ વખતે ભિન્ન ભિન્ન છે. એવું ભિન્ન પણ જેને ભાષે ને આત્માનો અનુભવ થાય સમય સાધી શાસ્ત્ર એને જીવ નથી.